నిత్యం జాయంతి యోగిన కామదమోక్షణం శ్రీ ఓంకారాయ నమో నమః. మంగళం భగవానయో మంగళం సుఖమోని మంగళం కుల్కొండారి ఉజేంద్రమో సుమంగళం నమః సమయస్థానాయ స్వామి భూత్యా చకాస్తే శ్రీ స్వభావాయ భవాయ సర్వభావా.
సమయసార్ भगवान कुनकुंदाचार्य रचित समयसार तथा भगवान अमृतचंद्राचार्य रचित आत्मख्याति पंडित जयचंदी छाबड़ाए लखेल भावार्थ कलश टीका वगैरह बधा ने अपने साथ राखी स्वाध्याय करीए छीए. कलश टीका पंडित राजमल जीए लखी है एनो पण अपने आधार लईए छीए. બીજી ટીકા જયસેન આચાર્યની છે એનો પણ આપણે આધાર લઈએ છીએ. અને એમ બધાની સાથે મુખ્ય વસ્તુ જે છે તે ગુરુદેવના પ્રવચનો. ગુરુદેવના પ્રવચનો 18મી વખતના જે પ્રવચન રત્નાકર તરીકે બહાર પડ્યા છે એ બધાનો આપણે આધાર લઈ અને સ્વાધ્યાય કરી રહ્યા છીએ. તો સમયસારનો સ્વાધ્યાય શરૂ કરીએ છીએ. સમયસારમાં જીવ અજીવ અધિકાર ચાલે છે એની ગાથા 57મો સ્વાધ્યાય આપણે કર્યો છે. 57મી ગાથામાં એ વાત આવી કે નિશ્ચયથી તો આ જે વર્ણ આદિક ભાવો એ બધા ભાવો રાગ આદિક ભાવો ગુણસ્થાન એ બધું જીવનું નથી એ વ્યવહારથી જીવનું છે પણ નિશ્ચયથી નથી. કારણ કે એને જીવ સાથે તાદાત્મ્ય સંબંધ નથી. અગ્નિ અને ઉષ્ણતા એને તાદાત્મ્ય સ્વરૂપ સંબંધ છે. અગ્નિ અને ઉષ્ણતાને તાદાત્મ્ય સ્વરૂપ સંબંધ છે. તાદાત્મ્ય સ્વરૂપ એટલે તે રૂપે એ એકમયપણું છે એવો સંબંધ અગ્નિનો અને ઉષ્ણતાનો છે. પણ એવો સંબંધ જીવને અને આ વર્ણ આદિક બધા ભાવોને રાગાદિકને ગુણસ્થાન વગેરેને એવો સંબંધ નથી. અહીંયા જે દ્રષ્ટાંત આપવામાં આવ્યું છે એ દ્રષ્ટાંતમાં એમ કહ્યું કે જળ અને દૂધ, પાણી અને દૂધ ભેગા થાય તો એ ભેગા થાય છે તો એમને જે સંબંધ થાય છે તે અવગાહન સ્વરૂપ થાય છે. અવગાહન એ સંબંધ જુદો છે અને તાદાત્મ્ય સંબંધ જુદો છે. અવગાહન સંબંધમાં તો એ એકબીજાની સાથે એક જ ક્ષેત્રમાં રહે છે એવો સંબંધ છે એટલે અવગાહ સ્વરૂપ સંબંધ એમને છે. પણ એકમેકપણે છે એવો સંબંધ નથી, તદ્રુપતા નથી. એટલે પાણીની અંદર પાણીના જ ગુણ છે અને દૂધની અંદર દૂધના ગુણ છે. દૂધપણું એનો ગુણ એ દૂધપણા રહે રૂપે એ ગુણ રહે છે અને એ પાણી એનાથી જુદું પડી જાય છે. પાણી એનાથી જુદું પડી શકે એમ છે એટલે એને એકરૂપતા થતી નથી એવો એ દૂધ અને પાણીનો સંબંધ છે. દૂધનું દૂધપણું એનો ગુણ એ દૂધમાં વ્યાપ્ત છે, એ પેલા પાણીમાં વ્યાપતો નથી. દૂધપણાનો ગુણ છે એ દૂધપણામાં જ વ્યાપે છે, એની સાથે રહેલા પાણીમાં વ્યાપતો નથી. પાણી એનાથી ભિન્ન જુદું છે. પાણી પાણી પણે છે, દૂધ દૂધ પણે છે, બંને એક જ ક્ષેત્રમાં એક સાથે રહ્યા છે, છતાં પણ દૂધ પણ પાણીમાં વ્યાપતું નથી. આ દ્રષ્ટાંત આપીને એમ સમજાવ્યું કે ભગવાન આત્મા જીવ ચેતન છે અને એનું ચેતનપણું પેલા વર્ણ આદિક ભાવોમાં એ વ્યાપતું નથી, એને એની સાથે તદ્રુપ સંબંધ નથી. જે છે તે બધું જીવનું છે એમ જયારે કહેવામાં આવ્યું તો એમાં એ પર્યાય દ્રષ્ટિથી કહેવામાં આવ્યું છે, દ્રવ્ય દ્રષ્ટિથી કહેવામાં નથી આવ્યું. દ્રવ્ય દ્રષ્ટિથી જોવા જઈએ તો જીવ દ્રવ્યમાં એમાંનું કંઈ નથી. પર્યાયથી જોવા જઈએ તો એવી પર્યાય થાય છે, એ જે સમયે એવી પર્યાય થાય છે તો એ એની જન્મક્ષણ છે, એ વખતે જીવની એવી યોગ્યતા છે અને એ વખતે જીવ પોતે પોતાના સ્વરૂપનું લક્ષ છોડી અને પરના લક્ષે એવી પર્યાય કરી રહ્યો છે. એટલે જે પરિણમન એ વખતે થાય છે એ વખતે જીવ પોતે પોતાના શુદ્ધ નિર્મળ સ્વભાવથી જ્યુત થઈને પરનું લક્ષ કરે છે અને એવી પર્યાય થાય છે, ત્યારે એ બધા રાગાદિક વર્ણાદિક બધા ભાવો હોય છે. એટલે એ વખતે જીવનું ઉપાદાન જે છે તે અશુદ્ધ ઉપાદાન છે અને અશુદ્ધ ઉપાદાનને કારણે જે પર્યાય થઈ છે તે પણ અશુદ્ધ પર્યાય છે. એટલે વ્યવહારથી એમ કહેવામાં આવે, પર્યાય દ્રષ્ટિથી એમ કહેવામાં આવે કે એ બધા જીવના છે, પણ દ્રવ્ય તરફ દ્રષ્ટિ કરતા સ્પષ્ટ જણાય છે કે એ દ્રવ્યમાં નથી. અને એવો નિર્ણય કઈ રીતે થાય છે? તો કે જેમણે દ્રવ્ય તરફ દ્રષ્ટિ કરી અને દ્રવ્યને અનુભવ્યું છે, એટલે કે પોતાના સ્વરૂપને અનુભવ્યું છે, ધ્રુવ તરફ જે ઢળ્યો છે એને એ અનુભવમાં આવ્યું છે કે આ હું, બધાથી જુદો હું, ભગવાન આત્મા એને અનુભવમાં આવ્યો છે. એટલે અનુભૂતિના કાળે એને જે અનુભવ થયો એમાં એ વર્ણાદિ કે રાગાદિ કે ગુણસ્થાન કે માગણાસ્થાન એવું કંઈ હતું નહીં, એમ આચાર્ય ભગવાને પોતાના અનુભવની વાત અહીંયા કહી છે. અને એના સંબંધી શિષ્યને થતા પ્રશ્નોના ઉત્તર રૂપે એમ કહ્યું કે હા, એ બધું છે, પણ એ બધું વ્યવહારથી છે. તો પણ શિષ્યને સંતોષ ન થયો એટલે બીજો એક પ્રશ્ન કર્યો કે એ નિશ્ચયથી કેમ નથી? વ્યવહારથી છે એ તો સમજાયું, પણ નિશ્ચયથી કેમ નથી? તો નિશ્ચયથી એટલા માટે નથી કે એને એની સાથે, એટલે કે જીવને એ બધા ભાવ સાથે તાદાત્મ્ય સંબંધ નથી. જીવનું લક્ષણ જુદું છે, એ ચેતના છે, એનું લક્ષણ જે છે એ ઉપયોગ છે, જીવને ઉપયોગ છે, એટલે એવો ઉપયોગ ગુણ વડે એ જીવ પોતે વ્યાપ છે, એટલે એ ઉપયોગ એના પોતા સુધી વ્યાપે છે. ઉપયોગ બહારમાં કંઈ વ્યાપતો નથી, ઉપયોગ બહારનું લક્ષ કરાવનારો થાય છે, પણ એ જે પર પદાર્થનું લક્ષ કરે છે તો એમાં કંઈ એ વ્યાપવાપણું નથી, એના જ્ઞાન દર્શનનું એમાં વ્યાપવાપણું થતું નથી, એનું એ લક્ષ કરાવે છે. એટલે ઉપયોગાત્મક લક્ષણ એ કેવું છે? તો કે જીવમાં વ્યાપેલું છે અને એ લક્ષણ દ્વારા એ બીજા બધાથી જુદો અધિક એને અનુભવમાં આવ્યો છે, બીજા બધાથી જુદો અધિક એને અનુભવમાં આવ્યો છે એવો પ્રતીતમાં આવ્યો છે, એટલા માટે એ નિશ્ચયથી એ રાગાદિક ભાવ કે વર્ણાદિક ભાવ એ જીવના નથી, એ આત્માના મૂળ સ્વરૂપમાં નથી. આ વાતને સિદ્ધ કરી અને એ ગાથા આપણે પૂરી કરી. હવે એ ગાથા ઉપર પૂજ્ય ગુરુદેવ કાંજીસ્વામીએ જે વાત કરી છે એ અંશો આપણે લઈએ અને એની સાથે બીજી પણ કેટલીક વાત આવે છે, એટલે આપણે થોડી સૂક્ષ્મતાથી આજે એનો પણ વિચાર કરીશું. 57મી ગાથા તો બરાબર સમજાય છે, 56મી સમજાય છે અને 57મી પણ સમજાય એવી છે, પણ એથી આપણે જરાક થોડી બીજી વધારે વાત, સૂક્ષ્મ વાત છે એને પણ સમજવી છે. એટલે પૂજ્ય ગુરુદેવનું આ ટીકા ઉપરનું પ્રવચન, પ્રવચન રત્નાકર ભાગ ત્રીજો, એના પાના નંબર 133 ઉપર, ગાથા 57 ટીકા ઉપરનું પ્રવચન, ત્યાંથી આપણે સમજીએ. ગુરુદેવ કહે છે કે જેમ જળ મિશ્રિત દૂધનો જળ સાથે પરસ્પર અવગાહ સ્વરૂપ સંબંધ છે, એટલે કે પાણીમાં દૂધ અને દૂધમાં પાણી એમ પરસ્પર ભેગા રહેવાનો અવગાહરૂપ સંબંધ છે. પરસ્પર ભેગા રહેવાનો અવગાહરૂપ સંબંધ છે એટલે કે એક ક્ષેત્રમાં બંને સાથે રહ્યા છે, છતાં સ્વલક્ષણભૂત જે દૂધપણું ગુણ તે વડે વ્યાપ્ત હોવાને લીધે દૂધ જળથી અધિકપણે પ્રતીત થાય છે. દૂધપણું દૂધમાં છે, દૂધપણાનો ગુણ એ ગુણ દૂધમાં વ્યાપેલો છે, જળમાં નથી એ ગુણ, એટલે દૂધ છે તે જળથી અધિકપણે પ્રતીત થાય છે. અધિકપણે પ્રતીત થવું એટલે એનાથી વધારે એટલો માત્ર અર્થ નથી થતો, પણ એનાથી જુદું એવો પણ અર્થ થાય છે. કેમ કે અધિકપણે છે એટલે એ તરત જુદું તો પડી જ ગયું, એનાથી જુદું પડે પછી એ અધિક છે કે ઓછું છે એવો પ્રશ્ન ઉપસ્થિત થાય ને. બે વસ્તુ જુદી હોય તો પછી તુલના થાય ને કે એ અધિક છે કે ઓછું છે કે સરખું છે, તુલના ક્યારે થાય? બે વસ્તુ જુદી હોય એની તુલના થાય ને. એટલે જ્યારે અધિકપણે કહ્યું તો એ અધિકપણે કહેતા એમાં એ સ્પષ્ટ પ્રતીત થાય જ છે કે જુદું જ છે, એનાથી ભિન્ન છે. શું? દૂધ. દૂધ છે એ દૂધપણાના ગુણને કારણે જળથી પાણીથી એ જુદું છે, ભિન્ન છે, અને જળથી અધિકપણે એ પ્રતીત થાય છે. દૂધનું સ્વલક્ષણ દૂધપણું જે ગુણ છે તે વડે વ્યાપ્ત હોવાથી અને એ વડે વ્યાપ્ત હોવાને લીધે એ દૂધ જળથી જુદું ભિન્ન પ્રતીતમાં આવે છે એમ અહીંયા કહેવું છે. અધિક એટલે જુદું, ભિન્ન. કેમ કે અધિકતા ત્યારે જ દર્શાવી શકાય કે બંને વસ્તુ જુદી હોય ત્યારે, એટલે એ જુદું જ છે તો સ્પષ્ટ થાય છે. તેથી જેવો અગ્નિનો ઉષ્ણતા સાથે તાદાત્મ સ્વરૂપ સંબંધ છે તેવો જળ સાથે દૂધનો સંબંધ નથી. જળને તથા દૂધને પરસ્પર અવગાહ સંબંધ છે, તાદાત્મ સ્વરૂપ સંબંધ નથી. પણ અગ્નિ ઉષ્ણતાની જેમ તાદાત્મ સ્વરૂપ સંબંધ નથી અને માત્ર અવગાહ સંબંધ છે, તેથી નિશ્ચયથી એ દૂધ જે છે એ જળથી જુદું છે, જળ અને દૂધ એક રૂપે નથી. એટલે બીજી રીતે કહીએ તો નિશ્ચયથી એ દૂધમાં જળ નથી, દૂધમાં જળ નથી. હવે એ પ્રમાણે એનો એ દ્રષ્ટાંત ઉપરથી દ્રષ્ટાંત લઈ અને અહીંયા ગુરુદેવે સમજાવ્યું છે કે તેવી રીતે આત્મા અને રંગ ગંધ આદિ પૂતગળ રાગ દ્વેષ આદિ વિકાર તથા ગુણસ્થાન આદિ ભેદ બધું સાથે લીધું છે. રંગ ગંધ આદિ પૂતગળ રાગ દ્વેષ આદિ વિકાર તથા ગુણસ્થાન આદિ ભેદ ને પરસ્પર એટલે આત્માને અને આ બધાને પરસ્પર એકબીજાને અવગાહ સ્વરૂપ સંબંધ હોવા છતાં સ્વલક્ષણભૂત ઉપયોગ ગુણ વડે વ્યાપ્ત હોવાને લીધે આત્મા સર્વથી અધિક એટલે જુદો પ્રતીત થાય છે. આ બધા સાથે આત્માને અવગાહ સ્વરૂપ સંબંધ છે, છતાં પણ આત્માનું લક્ષણ શું છે? ઉપયોગ ગુણ. એ ઉપયોગ ગુણ વડે એ આત્મા વ્યાપ્ત છે, આત્મામાં ઉપયોગ ગુણ વ્યાપે છે. એ ઉપયોગ ગુણ પેલામાં નથી, રંગ ગંધ આદિ પૂતગળમાં પણ નથી, રાગ દ્વેષ આદિમાં પણ નથી અને ગુણસ્થાન આદિ ભેદમાં પણ નથી. એટલે પોતાનું લક્ષણ સ્વલક્ષણ ઉપયોગ ગુણ એના વડે વ્યાપ્ત હોવાથી આત્મા બીજા બધાથી સર્વથી અધિક એટલે જુદો પ્રતીત થાય છે. ભગવાન આત્મા જાણન દેખનરૂપ ઉપયોગ ગુણ વડે બીજાથી અધિક એટલે જુદો છે. જેમ દૂધપણા વડે દૂધ જળથી ભિન્ન છે, તેમ ઉપયોગ ગુણ વડે આત્મા સર્વ અન્ય ભાવોથી ભિન્ન છે. જેમ અગ્નિ અને ઉષ્ણતાનો તાદાત્મ્ય સ્વરૂપ સંબંધ છે, તેમ ભગવાન આત્માને વર્ણથી માંડી ગુણસ્થાન સુધીના ભાવો સાથે તાદાત્મ સ્વરૂપ સંબંધ નથી. બંને વચ્ચે માત્ર અવગાહ સંબંધ છે, પણ તાદાત્મ સંબંધ નથી. માટે નિશ્ચયથી આ બધા વર્ણથી માંડી અને ગુણસ્થાન પર્યંતના ભાવો એ આત્માના નથી. આત્માને શું છે? જાણવું, જાણવું, જાણવું. એવો જે જીવનો સ્વભાવ છે તે ચેતન ભગવાન આત્મામાં જ છે, એટલે કે જીવ દ્રવ્યમાં જ છે. અને તે વડે જીવ આ રાગ, દ્વેષ અને ગુણસ્થાન આદિના ભેદ વગેરે બધા ભાવોથી જુદો પડે છે, ભિન્ન છે, એમ જ પ્રતીતમાં આવે છે. ઉપયોગની વાત કરતા અહીંયા કહે છે ગુરુદેવ કે ઉપયોગરૂપ જે ત્રિકાળી સ્વભાવ છે, ઉપયોગરૂપ ત્રણેકાળ રહેવા વાળો સ્વભાવ. કેમ ઉપયોગરૂપ સ્વભાવ ત્રણેકાળ રહેતો હશે? કેમ કે એવો ગુણ છે આત્માનો, એ ગુણ છે સ્વલક્ષણભૂત ગુણ, પોતાનું એ લક્ષણ છે, એટલે એ એવો ગુણ છે, માટે એના સ્વભાવમાં છે. એટલે ઉપયોગરૂપ જે ત્રિકાળી સ્વભાવ છે તેનું પર્યાયમાં લક્ષ થતા ઉપયોગ વડે તે પરથી જુદો પડે છે. એટલે એવા ત્રિકાળી નાયક સ્વભાવનું લક્ષ થાય, એનું લક્ષ થાય ત્યારે એને એ જુદો છે. શું કહેવું છે અહીંયા સમજવાનું? આ લીટીમાં જ છે. અત્યાર સુધી જે સમજાયું તો બધાને સમજાય એવું સહેલું હતું, હવે આ લીટીને બરાબર સમજવાની છે જરાક સૂક્ષ્મતાથી. એ સ્વભાવ છે પણ એ કોને, એ ઉપયોગ જે એ આત્માનો સ્વભાવ છે એના દ્વારા બીજું બધું જુદું પડે છે, તો કોને જુદું પડે છે? કોને જુદું પડે છે? જે એવા ઉપયોગ લક્ષણ સ્વભાવનો અનુભવ પર્યાયમાં કરે છે એને એ જુદું પડે છે. જે પુસ્તકમાં વાંચે છે એને જુદું નથી પડતું, સ્વાધ્યાય કરે છે એને એ જુદું નથી પડતું, તર્ક દ્વારા સમજે છે એને પણ એ જુદું નથી પડતું. દ્રઢતા થાય છે તર્ક દ્વારા, અભ્યાસ દ્વારા, સમજ દ્વારા, એ ધારણા જ્ઞાન સુધી પહોંચી શકે છે. પણ જ્યાં સુધી એવો પોતે જાતે અનુભવ નથી કરતો ત્યાં સુધી એ બધી શ્રદ્ધા જે છે તે કાચી શ્રદ્ધા છે. સમ્યક શ્રદ્ધા તો ત્યારે જ થાય કે જ્યારે એ પોતે એવું અનુભવે. કેવું અનુભવે? કે ઉપયોગરૂપ જે ત્રિકાળી સ્વભાવ, એ સ્વભાવનું લક્ષ કરે તો એ પર્યાયમાં એને પોતે બીજા બધાથી, રાગાદી અને ગુણસ્થાન, માર્ગણાસ્થાન એ બધાથી પોતે જુદો છે એવું અનુભવમાં આવે, અને એમ એ પરથી પોતાને જુદો અનુભવે. જો આખી વસ્તુને દ્રવ્યાનુયોગ છે, એ દ્રવ્યાનુયોગ કંઈ વાંચવા માટે નથી, દ્રવ્યાનુયોગ પ્રગટ કરવા માટે છે. કૃપાળુ દેવ શ્રીમદ રાજચંદ્રજીએ જે વાત લીધી છે એ દ્રવ્યાનુયોગમાં એ વાત આવે છે કે દ્રવ્યાનુયોગ જે છે એ પ્રગટ કરવાની વસ્તુ છે. દ્રવ્યાનુયોગ એટલે કે શાસ્ત્રનો પ્રકાર એમ નહીં, એ તો સામાન્ય જીવોને સમજાવવા માટે કહેવામાં આવે કે ભાઈ પ્રથમાનુયોગ અથવા કથાનુયોગ હોય, કર્ણાનુયોગ હોય, ચરણાનુયોગ હોય અને દ્રવ્યાનુયોગ, એમ ચાર પ્રકારે શાસ્ત્રો હોય છે. પણ એ તો શાસ્ત્રમાં એ પ્રકારના વર્ણન છે એની વાત કરવામાં આવી, એ બધું તો માહિતી રૂપે છે, એ બધું દ્રવ્યશ્રુત છે. અહીંયા તો એને દ્રવ્યશ્રુતને લક્ષે, એનું લક્ષ કરી અને અંદરમાં જે ભાવશ્રુત પ્રગટ કરવામાં આવે ત્યારે એના ઉપયોગની દિશા બદલાઈ જાય છે. જ્યારે એ દ્રવ્યશ્રુતનો અભ્યાસ કરે છે, દ્રવ્યાનું યોગનો અભ્યાસ કરે છે, એ વખતે એનું લક્ષ એ શાસ્ત્રમાં છે, એ શાસ્ત્રની વાતમાં છે. પણ એના અભ્યાસ ઉપરથી એને અંદરમાં જે ભાવ પ્રગટ થાય છે એ ભાવશ્રુત છે, અને એ ભાવશ્રુત દ્વારા એ પોતે પોતાના સ્વરૂપને સ્પર્શે છે. લક્ષ બદલાઈ જાય છે, ત્યાંથી લક્ષ અંદરમાં જતું રહે છે. જે વાત સાંભળે છે, જે આત્મસાત કરે છે, જે એના હૃદયને સ્પર્શી જાય છે, એવો જે જીવ છે એ વખતે પોતે પોતાના સ્વરૂપમાં ચાલ્યો જાય છે. ગુરુદેવ ઘણી વખત પ્રવચન આપતા આપતા પોતે પોતાના સ્વરૂપમાં ચાલ્યા જતા. એટલે અહીંયા જે વાત કરવામાં આવી છે એ વાત છે સૂક્ષ્મતાથી. ફરીથી વાંચશો, 2-3-4 વખત વાંચશો એટલે એ વાત પકડાઈ જશે. ગુરુદેવ શું કહે છે? ઉપયોગરૂપ જે ત્રિકાળી સ્વભાવ છે તેનું પર્યાયમાં લક્ષ્ય થતા, એટલે એને જાણવા વાળી પર્યાય થાય ત્યારે. વર્તમાનમાં પર્યાય કોને જાણવા વાળી છે? પરને જાણવા વાળી છે. અત્યારે વર્તમાનમાં પર્યાય કોને જાણી રહી છે? આ દ્રવ્ય સૂતનો અભ્યાસ થઈ રહ્યો છે એને જાણવા વાળી પર્યાય છે. એ છે તો જ્ઞાનની પર્યાય, પોતાના જ્ઞાનની પર્યાય જ છે પ્રભુ. પણ લક્ષ્ય એનું ક્યાં છે? આ શાસ્ત્ર ઉપર લક્ષ્ય છે. એ લક્ષ્ય પલટાવીને એ જ્યારે ધ્રુવનું લક્ષ્ય કરે છે, ત્રિકાળી સ્વભાવનું લક્ષ્ય કરે છે, તો એ પર્યાયમાં એનું લક્ષ્ય એના તરફ થાય છે. એટલે એ જ એને પોતાના સ્વરૂપને જાણવા વાળી પર્યાય થઈ. એ પર્યાય છે તે શુદ્ધ પર્યાય છે, નિર્મળ પર્યાય છે. એમાં એને આનંદનો અનુભવ થાય છે અને એમાં એ પોતે પોતાને જ પરથી જુદો અનુભવમાં આવે છે. પર શું છે? આ ગુણસ્થાન આદિના ભેદો, આ માર્ગના સ્થાન, આ રંગ ગંધ આદિ પૂતગળો અને પૂતગળને લક્ષ્ય થતા રાગ દ્વેષ આદિ વિકારી ભાવો, એ બધું પર છે. એનાથી જુદો પોતે ભગવાન આત્મા એ બધાથી ઉપર તરતો, અધિકપણે એટલે ઉપર તરતો પોતાને અનુભવમાં આવે છે, એમ એ પરથી જુદો પડે છે. બહુ સરસ વાત ગુરુદેવે કરી છે. જો ગાથા ગાથાના અર્થ પંડિતો સમજે, પણ આ ભાવ તમને નહીં મળે. પંડિતો પાસેથી આ ભાવ મળે નહીં. એ તો જેણે આત્મસાત કર્યું હોય એને જ અનુભવમાં આવ્યો હોય એટલે એ જ કહી શકે, એ જ આવો ભાવ આપે. એટલે તો પંડિતો ગુરુદેવની સભામાં બેસતા, કેટલા પંડિતો આવતા, ક્યાંય ક્યાંથી દૂર દૂરથી પંડિતો આવી અને ગુરુદેવની સભામાં બેસતા. પોતે સમજ્યા છે, સંસ્કૃત વાંચે છે. આમાં આથી આપણે તો ગુજરાતી વાંચીએ છીએ, પણ પંડિતો તો સંસ્કૃત પણ વાંચે છે, સંસ્કૃતના અર્થ પણ કરે છે. તે છતાંય જે ભાવ ગુરુદેવે કાઢ્યા છે એ એમના અંતરમાંથી આવેલા ભાવ છે. અનુભૂતિ થયા પછી જે ભાવ હોય એ ભાવ છે. એટલે ગુરુદેવનું દ્રવ્ય જુદું હતું અને ગુરુદેવની વાણી અભૂત હતી, અભૂતપૂર્વ હતી, અદભુત હતી. અહીં આગળ ગુરુદેવ કહે છે કે નિશ્ચયથી ત્રિકાળ ઉપયોગ, ત્રણેય કાળ ઉપયોગ અર્થાત જ્ઞાન ગુણ, તે જીવનું સ્વભાવભૂત લક્ષણ છે. જો ઉપયોગ અને જ્ઞાન ગુણ અહીંયા કહી દીધો, કેમ કે જ્ઞાનનું લક્ષણ ઉપયોગાત્મક જ્ઞાન ગુણ હોય છે, એમ જ્ઞાનનું લક્ષણ ઉપયોગ છે. એટલે ઉપયોગ એ જ જ્ઞાન કરાવવા વાળો છે, લક્ષ કરાવવા વાળો છે, એટલે ઉપયોગ અર્થાંત જ્ઞાન ગુણ. કેમ કે ઉપયોગ દ્વારા થાય છે શું? ઉપયોગ જ્યાં જાય છે ત્યાં શું થાય છે? જેના તરફ ઉપયોગ જાય છે એનું જ્ઞાન થાય છે. એટલે એ જ્ઞાનનો જ ભાગ છે. એટલે એને ઉપયોગાત્મક જ્ઞાન ગુણ કે ઉપયોગાત્મક દર્શન ગુણ આપણે જે શાસ્ત્રમાં કહીએ છીએ. તો અહીંયા તો ગુરુદેવે એમ કહી દીધો કે જે ત્રણેય કાળ રહેવા વાળો ઉપયોગ અર્થાંત જ્ઞાન ગુણ, એને જ્ઞાન ગુણ જ કહી દીધો. કેમ કે ઉપયોગ જે છે તે જ્ઞાન કરાવનારો છે. જ્ઞાનની પર્યાય થાય છે એનું કારણ શું છે? જ્ઞાન ગુણ છે કે ઉપયોગ છે? ઉપયોગ છે. જ્ઞાન ગુણ તો ત્રિકાળ એવો ને એવો રહ્યો જ છે, પણ ઉપયોગ જ્યાં જાય છે ત્યાં એનું એ જ્ઞાન કરે છે. એટલે ઉપયોગને અહીંયા જ્ઞાન ગુણ કહી દીધો. નિશ્ચયથી ત્રિકાળ ઉપયોગ અર્થાત જ્ઞાન ગુણ, તે જીવનું સ્વભાવભૂત લક્ષણ છે. ગાથા 31માં આવી ગયું છે કે જ્ઞાન સ્વભાવ વડે આત્મા અધિક છે. આ વાત આગળ આવી છે આપણે 31મીમાં. જ્ઞાન સ્વભાવ વડે એ બધાથી જુદો છે, અધિક છે. પરંતુ ત્રિકાળ જ્ઞાન સ્વભાવ વડે તે પરથી જુદો છે એનો નિર્ણય કોણ કરે છે? હવે વાત બધી સમજવાની વાત આવે છે. આ 57મી ગાથા તો સમજ્યા, પણ હવે જે છે એ બધું સમજવાનું છે. એનો નિર્ણય કોણ કરે છે કે ત્રિકાળ જ્ઞાન સ્વભાવ વડે ભગવાન આત્મા પરથી જુદો છે? એ તો તમે શાસ્ત્રમાં વાંચ્યું, સાંભળ્યું, વિચાર્યું, પણ એનો નિર્ણય કોણે કર્યો? એ નિર્ણય કોણ કરે છે? એ નિર્ણય કરનારી એ પર્યાય છે. અને કઈ પર્યાય છે? જે પર્યાય એ સ્વભાવ તરફ ઢળેલી છે એ પર્યાય એમ નિર્ણય કરે છે કે આ આત્મા જ્ઞાન ગુણ વડે પરથી અધિક છે, જુદો છે. શાસ્ત્ર તરફથી એક ક્ષણ માટે લક્ષ્યને આત્મા તરફ કરો એટલે થશે કે એવો નિર્ણય જે શાસ્ત્રમાં વાંચ્યું અને જે નિર્ણય થયો એ તો માહિતીરૂપ છે, એવો નિર્ણય અનુભવરૂપ તો મને નથી. ધ્રુવ જે ક્યારેય બદલાતું નથી એવું શુદ્ધ સ્વરૂપ એના તરફ લક્ષ થાય છે ત્યારે જે પર્યાય થાય છે એ પર્યાય એ ધ્રુવને એમ જાણે છે કે બધાથી જુદો છે, એટલે કે એ પર્યાય એમ અનુભવે છે કે હું બધાથી જુદો છું, હું બધાથી જુદો છું, અધિક છું, એમ એ પર્યાય એને જાણે છે, એને અનુભવે છે, અને એ પાકો નિર્ણય, સાચો નિર્ણય છે. સ્વભાવ તરફ ઢળેલી પર્યાય એમ નિર્ણય કરે છે કે આ આત્મા જ્ઞાન ગુણ વડે, ઉપયોગાત્મક જ્ઞાન ગુણ છે એના વડે એ પરથી જુદો અધિક છે. ત્રિકાળી જીવનું લક્ષણ ત્રિકાળ ઉપયોગ છે. જીવ પણ ત્રિકાળી છે, ત્રણેય કાળ રહેવાવાળો છે, અને એનું લક્ષણ એનો ત્રણેય કાળ રહેવાવાળો ઉપયોગ, એટલે એની સાથે હંમેશા રહેલો છે. ગુણ અને ગુણીનો કોઈ ભેદ નથી. એટલે ત્રિકાળી જીવનું લક્ષણ ત્રિકાળ ઉપયોગ છે, પણ ઉપયોગ લક્ષણ જીવ છે એમ જાણે છે કોણ? એમ જાણવાવાળું કોણ છે? ત્રિકાળ ઉપયોગ જે છે, ત્રણેય કાળ રહેવાવાળો ઉપયોગ, એ તો ગુણ પણ રહ્યો છે, એ કંઈ જાણવાનું કાર્ય કરતો નથી. એને જાણવાવાળી તો પર્યાય છે. ફરીથી જરાક શાંતિથી સમજીએ. ગુણ છે તે જાણતા નથી. ગુણ તો આત્મામાં રહ્યા છે. ગુણોનો પિંડ ભગવાન આત્મા છે. પણ જાણે છે કોણ? એ એક સમયની પર્યાય જાણે છે. એક સમયની પર્યાય છે એ અનુભવ કરે છે. એટલે અનુભવનાર તો પેલી પર્યાય છે. ગુણ તો રહ્યા જ છે, સદા રહ્યા છે, ત્રણેય કાળ રહ્યા છે. ભગવાન આત્માનું તો એવું જ સ્વરૂપ છે. ત્રિકાળી જીવનું લક્ષણ ત્રિકાળ ઉપયોગ છે, એ તો છે. અનંત ગુણોનો પિંડ ભગવાન આત્મા તો છે, પણ એ ઉપયોગ લક્ષણ જીવ છે એમ જાણે છે કોણ? કોણે જાણ્યું? ક્યાં જણાયું? ત્રિકાળ ઉપયોગ કાંઈ ન જાણે, એ તો અક્રિય છે. એ તો ગુણ છે, એ કંઈ કરતો નથી, જાણવાનું કાર્ય એ કરતો નથી. પરંતુ એમાં ઢળેલી પર્યાય જાણે છે કે ઉપયોગ લક્ષણ જીવ છે. એમાં ઢળેલી પર્યાય એટલે એનું લક્ષ કરી અને જે પર્યાય થાય છે એનું લક્ષ કરવાથી જે પર્યાય છે એ પર્યાયની અંદર એ જણાય છે કે આ ઉપયોગ લક્ષણ જીવ છે. આ જીવ છે તે જ્ઞાન સ્વરૂપ છે એવું જાણવાવાળી એ જ્ઞાનની પર્યાય છે. જો અહીંયા તો દ્રવ્ય અને ગુણ, દ્રવ્ય અને ગુણનું એક રૂપ પણ દર્શાવી દીધું અને એને જાણવાવાળી પર્યાય એની વ્યાખ્યા પણ કરી દીધી. એટલે ગુરુદેવ અહીંયા કહે છે કે આ તો દ્રવ્ય ગુણ અને પર્યાયની વ્યાખ્યા સ્પષ્ટ કરે છે. દ્રવ્ય ગુણને ગુણ એક રૂપે છે, એમાં કોઈ ગુણ ગુણીનો ભેદ નથી. એ તો સમજાવવા માટે આપણને ભેદથી સમજાવવામાં આવે, ભેદ કરી અને સમજાવવામાં આવે, એ બધો વ્યવહાર નય છે. પણ ગુણોનો સમૂહ એ જ દ્રવ્ય છે એમ પણ જ્યારે કહીએ છીએ તો પણ એ વિકલ્પ છે. પણ એ આત્માનો જ્યારે અનુભવ થાય છે તો એ નિર્વિકલ્પ છે. અનુભવ જે થાય છે એ અનુભવ કેવો થાય છે? એ અનુભવ કેવો થાય છે કે પોતે બીજાથી જુદો અધિક છે એવો અનુભવ થાય છે. એટલે ઉપયોગ લક્ષણ જીવ છે એ જાણવાવાળી પર્યાય છે, કે જ્ઞાનની પર્યાય છે એ એને જાણે છે. ત્રિકાળ ઉપયોગ કંઈ જાણતો નથી, એ કંઈ ન જાણે. એટલે કે એ તો છે, એ તો ગુણ રૂપે છે, એ અક્રિય છે. પરંતુ એમાં ઢળેલી પર્યાય, એના તરફ ઢળેલી પર્યાય જાણે છે કે ઉપયોગ લક્ષણ જીવ છે. એટલે દ્રવ્ય ગુણ અને એને જાણનારી પર્યાય એમ બધાની વ્યાખ્યા અહીંયા થઈ જાય છે. શાસ્ત્રમાં આવે છે કે જીવનું ઉપયોગ લક્ષણ નિત્ય છે, એમ જ છે, એ ગુણ છે, નિત્ય છે, પણ નિત્ય ઉપયોગ લક્ષણનો નિર્ણય કરનાર પર્યાય છે. શાસ્ત્રમાં એ વાત આવી ક્યાંથી કે ઉપયોગ લક્ષણ નિત્ય છે, જીવનું ઉપયોગ લક્ષણ જ્ઞાન ગુણ કે એનું નિત્ય કાયમ રહેવાવાળું સ્વરૂપ છે, એ વાત આવી કેવી રીતે? કોણ લાવ્યું એ વાત કોણ લાવ્યું? આપણે એમ કહીએ છીએ કે સર્વજ્ઞના જ્ઞાનમાંથી એ વાત આપણને સાંભળવા મળી, સર્વજ્ઞએ એવો અનુભવ કર્યો માટે એ વાત આવી, સર્વજ્ઞ ભગવાને એવો અનુભવ કર્યો એટલે એ વાત આવી. એટલે એ અનુભવ કોનો છે, એ અનુભવ કોનો છે, અનુભવ ક્યાં થયો, કેવી રીતે થયો, એનો જરાક વધારે વિચાર કરીએ તો તરત વાત ખ્યાલમાં આવે છે કે એ અનુભવ આવ્યું ત્યારે એ શુદ્ધ નિર્મળ પર્યાય થઈ અને એ પર્યાયમાં એ અનુભવમાં આવ્યું અને એ વાત ભગવાનના જ્ઞાનમાં આપણા સુધી પહોંચી. આગમ દ્વારા, ગણધર ભગવાને રચેલા આગમ દ્વારા અને એનાથી આગળ વધીને આચાર્ય ભગવાનોએ લખેલા શાસ્ત્રો દ્વારા એ વાત આપણા સુધી પહોંચી. શાસ્ત્રમાં આવે છે એ વાત આ રીતે આવી છે કે જીવનું ઉપયોગ લક્ષણ નિત્ય છે, પણ એ નિત્ય ઉપયોગ લક્ષણનો નિર્ણય કરનાર પર્યાય છે. ઉપયોગ અર્થાત જાણવાના સ્વભાવ વડે ભગવાન આત્મા રાગ આદિ ભાવોથી ભિન્ન છે, જુદો છે, પરંતુ રાગ આદિથી આત્માને જુદો કરનાર ગુણ નથી પણ અનુભૂતિની પર્યાય છે. જો અહીંયા વાત જરાક સમજવાની છે, રાગ આદિથી આત્માને જુદો કરનાર ગુણ નથી એટલે કે ગુણ એ જુદા પાડીને બતાવતો નથી, ગુણ તો જુદા છે, રાગ આદિ જુદું છે, પણ એમ જુદું દર્શાવનાર કોણ છે? જુદો કરનાર એટલે જુદું દર્શાવનાર કોણ છે? ગુણો છે એ આત્માનું સ્વરૂપ છે અને રાગ આદિ છે તે આત્માનું સ્વરૂપ નથી, એમ રાગ આદિથી આત્માને જુદું કરનારું શું છે? તો કે એ અનુભૂતિની પર્યાય છે. એટલે રાગ આદિથી આત્માને જુદો કરનાર ગુણ નથી, એટલે ગુણ નથી એટલે કે ગુણ એ દર્શાવતો નથી, ગુણ તો છે, ગુણ તો આત્માનું સ્વરૂપ જ છે. એટલે આત્માનું સ્વરૂપ અને રાગ આદિનું સ્વરૂપ એ બે સ્વરૂપની ભિન્નતા કોણે જાણી, એવું કોણે દર્શાવ્યું, એવું કોણે સમજાવ્યું, એ કઈ રીતે ફલિત થયું, એ કેવી રીતે ખ્યાલમાં આવ્યું? તો કે અનુભૂતિની પર્યાય દ્વારા એ ખ્યાલમાં આવ્યું, અનુભવમાં આવ્યું એટલે એ જુદું પડ્યું. આત્માનું સ્વરૂપ તો ગુણ રૂપે જ છે અને ગુણ કંઈ કરતા નથી, ગુણ ત્યાં બેઠા બેઠા એમ કહેતા નથી કે ભાઈ તું જુદો છે રાગ આદિથી, એમ કંઈ કરાવતા નથી. ગુણ તો શાશ્વત છે, ત્રિકાળ છે, અને ગુણ છે એટલે તો એવો અનુભવ થાય છે. ગુણ છે એના તરફ એ ઢળવામાં આવે તો એ અનુભવ થાય છે. એ અનુભવ કરનારી જે છે તે એ સમયની સ્થિતિ છે કે જ્યારે એ અનુભવ થાય છે કે આવું સ્વરૂપ છે, જેવા ગુણો છે એવું સ્વરૂપ છે, એવો અનુભવ થાય છે. એ બધું ક્યારે થાય છે? એ પર્યાયમાં થાય છે, એ વખતની એ દશા છે, એ વખતની એ સ્થિતિ છે, એ પર્યાય છે. એટલે પર્યાયમાં એ જણાયું છે અને એ પર્યાય છે તે એને અનુભવનારી પર્યાય છે એટલે અનુભૂતિની પર્યાય કહી છે. આત્માને જુદો કરનાર એ અનુભૂતિની પર્યાય છે. 49મી ગાથામાં અવ્યક્તના બોલ આપણે કર્યા એમાં એ વાત આવી. શું વાત આવી? કે ચિત્ત સામાન્યમાં ચૈતન્યની સર્વ વ્યક્તિઓ નિમગ્ન અંતર્ભૂત છે, માટે અવ્યક્ત છે. અવ્યક્તના બોલમાં આપણે લીધું ને, શું અવ્યક્તમાં શું આપણે સમજ્યા હતા? જરાક યાદ કરો, સહેજ યાદ કરશો તો ખ્યાલમાં આવશે. શું અવ્યક્ત શું છે? એ આત્માના સ્વરૂપની વાત કરતા એમ કહેવામાં આવ્યું કે ચિત્ત સામાન્યમાં ચૈતન્યની સર્વે વ્યક્તિઓ નિમગ્ન અંતર્ભૂત છે એટલે એ અવ્યક્ત છે. ગુણો અંદર એમાં રહ્યા છે પણ અવ્યક્ત છે. વ્યક્તતા ક્યાં છે? પર્યાયમાં વ્યક્તતા છે. એક સમયની પર્યાય એને જાણે છે એમ એ વ્યક્તતા છે, પણ સ્વરૂપમાં શું છે? ચિત્ત સામાન્યમાં ચૈતન્યની સર્વ વ્યક્તિઓ નિમગ્ન અંતર્ભૂત છે. બધી પર્યાયો બધા ગુણો એ અંદર જ્યાં પડ્યા છે એની વાત કરી તો એ તો એવું જ છે, પણ એને જાણનારી એક વ્યક્ત પર્યાય છે, તે અતિન્દ્રિય પણ એને જાણે છે, એ પર્યાય એ વ્યક્ત પર્યાય છે. ઇન્દ્રિયો દ્વારા નહીં પણ અતિન્દ્રિયપણે એને જાણનારી એ સમયની જે પર્યાય છે તે વ્યક્ત છે. એટલે જે જણાય છે તે પર્યાયમાં જણાય છે, અને પર્યાય એક પછી એક નવી નવી થાય છે. એટલે ભૂતકાળમાં જે પર્યાય થઈ અને વર્તમાનની આ અત્યારે જે પર્યાય છે એ બધી પર્યાય કોઈ રીતે આપણને અટકાવનારી નથી, કોઈ રીતે આપણને નડતી નથી. હવે પછી જે નવી પર્યાય થાય એ વખતે જો આપણું લક્ષ્ય આત્મા તરફ થયું હોય તો આત્માનો અનુભવ અત્યારે જ થાય. ભૂતકાળમાં આમ થયું ને તેમ થયું ને હવે એવા ભાવે વર્ત્યા ને બધું ઘણું બધું થયું, ભાઈ તું એવી બધી પર્યાયો ગણી અનંત કરીને રહ્યો એ વાત સાચી છે, પણ એથી કરીને તારું સ્વરૂપ કંઈ બગડ્યું નથી, એમાં ગુણમાં કોઈ ફેરફાર થયો નથી, એ બધું શાશ્વત નિત્ય એવું ને એવું જ રહ્યું છે. અને એ સમયે એ વખતે પણ તું એને જાણનારો હતો એ વખતે પણ તારું લક્ષ્ય એ તરફનું હતું, બારમાં હતું. વર્તમાનમાં પણ તારું અત્યારે લક્ષ્ય શાસ્ત્ર તરફ થયું છે અને શાસ્ત્રમાં એ વાત આવી છે, તો હવે ત્યાંથી તારા લક્ષ્યને ફેરવી અને જો તું એ ધ્રુવ તરફ જાય છે તો એમાં તને હવે નવી પર્યાય એવી શુદ્ધ પ્રગટ થાય કે જેમાં તને તારું સ્વરૂપ જણાઈ જાય. આ વાત અહીંયા કરવી છે. ગુરુદેવે દરેક ગાથામાં સમ્યક દર્શનની વાત કરી દીધી છે. કોઈ પણ પ્રવચન એમનું એવું નથી કે જેમાં એ વાત ના આવતી હોય. તમે એક પ્રવચન સાંભળો અને વારંવાર સાંભળો અને બહુ સૂક્ષ્મતાથી વિચાર કરો તો એક પ્રવચન જ પૂરું ઇનફ છે, એમ કહીએ પૂરતું છે, કે જેને કારણે આપણે ચિંતન મનન કરતા કરતા આત્મામાં ઉતરી જઈએ અને સમ્યક દર્શન પ્રગટ કરીએ. કોઈ પણ પ્રવચન લેશો તો દરેક પ્રવચન એ પરિપૂર્ણ જ છે. જો આ વાત અહીંયા 57મી ગાથામાં જે સમજાવવાની હતી એ તો સમજાવી દીધી, પણ હવે આત્મામાં કેવી રીતે જવાય એ વાત પણ અહીંયા આપણને આપી દીધી. ભગવાન આત્મામાં પર્યાયો અંતરલીન છે, પરંતુ પર્યાયો જેમાં અંતરલીન છે એવા અવ્યક્તનો નિર્ણય તો વ્યક્ત પર્યાય જ કરે છે ને ભાઈ. એવી પર્યાય પ્રગટ કર અને એવી પર્યાય તારે પ્રભુ પ્રગટ કરવી છે તો તારું લક્ષ ત્રિકાળી જ્ઞાયક ઉપર હોવું જોઈએ. ભગવાન આત્મામાં પર્યાયો અંતરલીન છે, પરંતુ પર્યાયો જેમાં અંતરલીન છે, ગુણો એમાં રહ્યા છે, એ બધું એ અવ્યક્ત છે ને એ અવ્યક્તનો નિર્ણય વ્યક્ત પર્યાય કરે છે. એક સમયની વ્યક્ત પર્યાયમાં એનો નિર્ણય થઈ જાય છે અને એવી વ્યક્ત પર્યાય ક્યારે થાય કેવી રીતે થાય એ આખો મોક્ષ માર્ગ. એ પર્યાય સ્વરૂપનું લક્ષ્ય કરતા થાય, કોઈ શુભભાવ દ્વારા થાય નહીં, કોઈ વિકલ્પ દ્વારા થાય નહીં. બહુ સરસ રીતે મોક્ષ માર્ગ આપી દીધો પ્રભુ, અનુભવની વાત કરી દીધી. હવે કરવાનું કરવાનું કોણે છે? જીવે પોતે કરવાનું છે. વાતમાં રહે નહીં ચાલે, એ શાસ્ત્રના અભ્યાસની સાથે ને સાથે પ્રેક્ટિકલ પણ કરવો પડશે ને, એના વિના નહીં ચાલે. અહીંયા કહે છે કે દૂધ અને જળ એક જગ્યાએ પરસ્પર વ્યાપીને અવઘા સંબંધે હોવા છતાં દૂધના ગુણથી લક્ષણથી જોઈએ તો જળથી દૂધ જુદું છે એમ જણાય છે. તેમ આત્મા અને પુણ્ય પાપ દયા દાન વ્રત આદિના વિકલ્પો એ અવઘા સંબંધની અપેક્ષાએ એક જગ્યાએ વ્યાપેલા હોવા છતાં આત્મા અને એ બધા વિકલ્પો એ બધું એક જગ્યાએ હોવા છતાં સ્વભાવની શક્તિથી જોઈએ, સ્વભાવ તરફ દ્રષ્ટિ કરીને જોઈએ તો આત્મા જ્ઞાન ગુણ વડે રાગ આદિથી જુદો છે, અધિક છે એમ જણાય છે. અને એ અનુભવમાં આવે ત્યારે એ સાચી શ્રદ્ધા થાય. રાગથી ભિન્ન પડીને પરિણતી જ્યારે જ્ઞાયક ઉપર લક્ષ માંડે, રાગથી ભિન્ન પડીને પરથી ભિન્ન પડીને પરનું લક્ષ છોડીને જ્યારે પરિણતી રાગ ને છોડીને જ્ઞાયક ઉપર લક્ષ માંડે છે ત્યારે તે ઉદ્દત એટલે સ્વતંત્ર પરિણતિ વડે આત્મા રાગથી ભિન્ન ખરેખર અનુભવાય છે, ખરેખર અનુભવાય છે. જેને અનુભવાય છે એને માટે એ જુદો છે, જેને અનુભવ્યું નથી એને માટે ક્યાં હજી જુદો છે. આ રાગથી પરથી ભિન્ન અધિક છું એવો અનુભવ ગુણમાં નથી થતો, એટલે કે ગુણમાં ક્યાં થાય છે પ્રશ્ન પૂછ્યો, એવો અનુભવ તો પર્યાયમાં થાય છે, એટલે એવો અનુભવ કરનારી પર્યાય છે, અનુભૂતિના કાળની જે પર્યાય છે તે એને અનુભવે છે. સાથે બીજી પણ વાત લીધી છે, અહીંયા કહે છે કે જેમ દ્રષ્ટાંતમાં સ્વલક્ષણભૂત દૂધપણું ગુણ એમ લીધું હતું, તેમ સિદ્ધાંતમાં સ્વલક્ષણભૂત ઉપયોગ ગુણ એમ લીધું છે. પેલામાં આ રીતે છે, એ જ રીતે અહીંયા પણ સિદ્ધાંતમાં સ્વલક્ષણભૂત ઉપયોગ ગુણ એમ લીધું છે. આ આત્મા અને પુણ્ય પાપ ગુણસ્થાન આદિ ભાવો એક અવગાહનાએ વ્યાપેલા હોવા છતાં સ્વલક્ષણભૂત ઉપયોગ ગુણથી જોતા, અર્થાંત પરિણતિ અંતરમાં ઢળે છે ત્યારે, સ્વલક્ષણભૂત ઉપયોગ ગુણથી જોતા એનો અર્થ એવો થયો કે પરિણતિ અંતર તરફ ઢળે છે ત્યારે, તે ભાવો જ્ઞાનથી એટલે આત્માથી ભિન્ન જણાય છે. તે ભાવો એટલે કયા ભાવો? રાગ આદિકના ભાવો. એનાથી ભગવાન આત્મા જુદો એને અનુભવાય છે. તેથી આ સર્વ અન્ય ભાવો એ પર્યાયમાં છે, છતાં દ્રવ્યમાં નથી એમ કહેવામાં આવ્યું. કેમ કે અનુભવમાં જે આવ્યું એ તો દ્રવ્ય અનુભવમાં આવ્યું છે, એટલે એનો અર્થ એ છે કે છે, બધું છે, પણ એ બધું પર્યાયમાં છે, ક્ષણિક છે, એ દ્રવ્યમાં નથી. આમ આત્મા સર્વ દ્રવ્યોથી અને સર્વ ભાવોથી અધિકપણે પ્રતીત થાય છે. હવે આપણે પાના નંબર 135 ઉપર ત્રીજો પેરેગ્રાફ લઈએ, એમાં મહત્વની વાત છે એ આપણે લઈએ કે અહીં બે પ્રકારના સંબંધની વાત કરી છે, અવગાહ સંબંધ અને બીજો તાદાત્મ સંબંધ. ભગવાન આત્માને રાગાદી સાથે અવગાહ સંબંધ છે, પણ આત્માને જેવો જ્ઞાન ગુણ સાથે તાદાત્મ સંબંધ છે એવો રાગાદી સાથે સંબંધ નથી. ભગવાન આત્માને જ્ઞાન ગુણ સાથે, દર્શન ગુણ સાથે કે ચારિત્ર ગુણ સાથે જે કોઈ ગુણ છે, બધા ગુણની સાથે જે સંબંધ છે, તાદાત્મ સંબંધ છે, એવો એને રાગાદી સાથે સંબંધ નથી. બીજી રીતે કહીએ તો આત્માને રાગાદી સાથે એક રૂપતા નથી, અર્થાંત બંને વચ્ચે સાંધ સંધિ છે. સંધિ છે એટલે જોડાયેલા છે એનો અર્થ એવો થયો, અને સાંધ છે, જોડાયું છે તો છૂટું પણ પડે. તેથી જ્ઞાનની પર્યાયને સ્વભાવમાં વાળતા બંને જુદા પડી જાય છે. કોણ બંને જુદા પડી જાય છે? રાગ અને આત્મા. કેમ કે રાગ અને આત્માને તાજાત્મા પણ નથી, પણ એક સંધિ છે તો એ સાંધ છે, અને સાંધ છે ત્યાંથી એ બંને જુદા પડી જાય છે. પ્રજ્ઞા દ્વારા, જ્ઞાન દ્વારા એ બંને જુદા પડી જાય છે. એટલે કે જ્ઞાનની પર્યાયને સ્વભાવમાં વાળતા એ બંને જુદા પડી જાય છે. એટલે કેટલીક વખત શાસ્ત્રમાં એમ કહેવામાં આવે છે કે એ સંધિ ઉપર, એ સાંધ ઉપર પ્રજ્ઞાછીણી પટક, એટલે રાગ અને આત્મા જુદા પડશે એવા કથન આવે છે. આ દયા, દાન, વ્રત આદિ જે વિકલ્પો છે એની સાથે આત્માને એકતા નથી, સંધિ છે. માટે જ્ઞાનની પર્યાય જ્યાં સ્વરૂપનું લક્ષ્ય કરી અને અંદર ઢળી ત્યાં તે બધા વિકલ્પો ભિન્ન પડી જાય છે. પર્યાયમાં આવો અનુભવ થવો તે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન છે. ગઈકાલે અનિલભાઈએ જે વાત કરી હતી, જો અહીંયા એ વાતને ગુરુદેવે પ્રસ્થાપિત કરી છે કે આ જે અનુભવ થયો અંદરમાં ઢળ્યો એ વિકલ્પ રહિત દશામાં, એ પર્યાયમાં એને જે અનુભવ થયો કે બધાથી પોતે જુદો છે, ભિન્ન છો, એ સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન છે. આપણે પણ વાત એ સીધી હતી. એટલે આ પ્રમાણે વર્ણ આદિથી માંડીને ગુણસ્થાન પર્યંતના સર્વ ભાવો પૂતગણના પરિણામો છે, પણ આત્માના નથી. વ્યવહારથી પર્યાયને તેઓ જીવના છે, છતાં નિશ્ચયથી, નિશ્ચયથી એટલે દ્રવ્ય નયે એટલે દ્રવ્યાર્થિક નયે તેઓ જીવના નથી, એવો સ્યાદવાદ છે. કેવો સ્યાદવાદ છે? કે વ્યવહારથી એટલે પર્યાર્થિક નયથી, પર્યાય તરફ દ્રષ્ટિ કરતા એ જીવના છે, છતાં નિશ્ચયથી દ્રવ્યાર્થિક નયથી એટલે દ્રવ્ય તરફ લક્ષ કરતા એ જીવના નથી, એવો સ્યાદવાદ છે. પણ એમ નથી કે વ્યવહાર નહીં પણ જીવના છે અને નિશ્ચય નહીં પણ જીવના છે, એવો કોઈ યાદ વાત નથી. વ્યવહાર છે એ જૂઠો છે કારણ કે તે વસ્તુમાં નથી. કળશ ટીકામાં અનેક સ્થાન પર વ્યવહારને જૂઠો કહ્યો છે. સત્ય વસ્તુ તો ત્રિકાળી શુદ્ધ ચિત્ત સ્વરૂપ આત્મા છે, એની અપેક્ષાએ આ સર્વ વ્યવહારના ભાવો છે એ જૂઠા છે, કેમ કે તે મૂળ વસ્તુમાં નથી. જો જૂઠા છે કહેવાની પાછળનો આશય એવો છે કે મૂળ વસ્તુમાં નથી એટલા માટે, એમ નથી કે એ છે જ નહીં, એનું અસ્તિત્વ નથી, એમ નથી. એ એક સમયનું એ સત છે, એક સમયનું એ સત છે, એટલે કે હોવા પણ એ તો છે પણ એ પર્યાયના છે અને કાયમ ટકવા વાળા નથી, હંમેશા રહેતા નથી, માટે માટે એને જૂઠા કયા, અસત્યાર્થ કયા, અભૂતાર્થ કહેવામાં આવ્યા. અને એ બધો વ્યવહાર માત્ર જાણવા લાયક છે, આદરવા લાયક નથી. વસ્તુના અંતરમાં સ્વરૂપમાં વિકારી ભાવો છે જ નહીં, માટે એ બધા જે ભાવ છે એ બધા જૂઠા છે. પરંતુ એ ભેદો વાસ્તવિકપણે જૂઠા ક્યારે થાય? આ જૂઠા છે જૂઠા છે આપણે કહીએ, પણ એ વાસ્તવિકપણે ક્યારે થાય? વાસ્તવિકપણે ક્યારે થાય કે જ્યારે જ્ઞાનની પર્યાય સ્વરૂપ તરફ વળી અંતર્નિમગ્ન થાય અને એવી અનુભૂતિ થાય તો એને જુદા છે, જૂઠા છે, અભૂતાર્થ છે. પણ એમ જેને થતું જ નથી, એમ જેને થતું જ નથી એને ક્યાં જુદા છે? એ બધા ભેદ જે કયા એ વાસ્તવિકપણે જૂઠા ક્યારે થાય, એ બધાને વ્યવહાર કયો, અભૂતાર્થ કયું, અસત્યાર્થ કયું અને એને જૂઠા કયા, જે પર્યાયમાં રહ્યું છે એને, પણ એવું ક્યારે થાય કે જ્યારે જ્ઞાનની પર્યાય આત્મા તરફ વળે, ધ્રુવ તરફ વળે છે, સ્વરૂપ તરફ વળે છે અને એમાં અંતર્નિમગ્ન થાય છે અને પોતે પોતાના શુદ્ધ સ્વરૂપને અનુભવે છે, ત્યારે એ પેલા બધા જૂઠા ઠરે છે. જેને અનુભવ કર્યો નથી એ માત્ર બોલવામાં જૂઠા જૂઠા કરી અને સ્વચ્છંદી થઈ જાય તો વિચાર કર્યો, આવો પણ વિચાર કરવો પડશે ને પ્રભુ. જેણે અનુભવ કર્યો જ નથી અને એ એમ કહેશે કે આ બધા ભેદો, આ માર્ગણા સ્થાન, ગુણ સ્થાન, રાગ આદિ એ બધા જે છે તે પર્યાયમાં છે, એ જૂઠા છે, એમ જો એ કહેશે અને અનુભવ કર્યો જ નથી તો પછી શું થશે? એને સ્વચ્છંદ આવશે. એટલે એ વાત પણ અહીંયા લઈ લીધી, કહે છે કે એ ભેદો વાસ્તવિકપણે જૂઠા ક્યારે થાય કે જ્યારે પોતે જ્ઞાનની પર્યાયમાં પોતે પોતાના સ્વરૂપનું લક્ષ્ય કરી અને જે જ્ઞાનની પર્યાયમાં સ્વરૂપને અનુભવે, અંતર્મગ્ન થઈ અને એ જે પોતાના સ્વરૂપને અનુભવે, ત્યારે પેલા બધા જૂઠા ઠરે. જે અનુભવે છે એને એ જૂઠા છે, બાકી વાંચે છે, વિચારે છે એને હજી એ જૂઠા ઠર્યા નથી. એટલે પર્યાયમાં એ બધું છે, પર્યાયમાં એ બધું છે એટલે એ વ્યવહાર નયનો વિષય છે અને એ બધાને વ્યવહાર કહ્યો. અને વ્યવહાર જે છે, પર્યાય જે છે તે છે, પર્યાય એક સમયનું સત છે, એ હોવા પણ છે, એમ નથી કે નથી. પણ આત્માનું લક્ષ્ય કરવું છે એટલે પર્યાયને ગૌણ કરી અને એમ કહી દેવામાં આવ્યું કે એ બધું જૂઠું છે, એનું લક્ષ્ય નહીં કરો. વિકાળ જે દ્રવ્ય છે, નાયક છે, એ આવો છે, એ જ સત્ય છે, એ જ સત છે, હોવાપણે છે અને સત્ય છે. પર્યાય તરીકે તો એ ભેદો છે, જો ગુરુદેવ અહીંયા કહે છે, પણ આત્માના ચૈતન્ય સ્વરૂપમાં તેઓ નથી, તેથી વર્ણ આદિ ભાવો વ્યવહારથી છે એમ કહેવામાં આવ્યું. પર્યાય તરીકે છે ભેદો, એટલે એ છે એટલે હોવા પણ છે, માટે એને વ્યવહારથી છે એમ કહેવામાં આવ્યું. પણ નિશ્ચયથી આત્માના નથી એવો યથાર્થ એવો સાદ વાત છે. તે પ્રમાણે નિમિત્ત છે પણ નિમિત્તથી ઉપાદાનમાં કાર્ય થતું નથી, એવો પણ સાદ વાત છે. નિમિત્ત પણ છે પણ નિમિત્તથી ઉપાદાનમાં કાર્ય થતું નથી, એવો પણ સાદવાદ છે. આ બંને સાદવાદને બરાબર સમજવાના છે. પહેલો સાદવાદ શું કયો? કે વ્યવહારથી એ વર્ણ આદિ ભેદો જે છે એ બધું આત્માનું છે, એ વિભાવ પર્યાય છે, ગુણસ્થાન છે, માર્ગણા સ્થાન છે, એ બધું છે જીવમાં છે, પણ એ બધું વ્યવહારથી છે અને નિશ્ચયથી એ આત્મામાં નથી, આત્માના મૂળ સ્વરૂપમાં નથી, એવો એ યથાર્થ શ્યાદવાદ છે. આ પહેલો શ્યાદવાદ. અને બીજો શ્યાદવાદ છે કે નિમિત્ત છે, કાર્ય થાય છે ત્યારે નિમિત્ત છે, પણ નિમિત્તથી ઉપાદાનમાં કાર્ય થતું નથી, એવો પણ શ્યાદવાદ છે. કાર્ય થાય ત્યારે નિમિત્ત છે, નિમિત્ત હોય છે, છતાં પણ એ વખતે પણ ઉપાદાનમાં કાર્ય નિમિત્તથી થતું નથી, એ પણ શ્યાદવાદ છે. તો એ વાત પણ અહીંયા લઈ લીધી. ગુરુદેવે ઘણી બધી સ્પષ્ટતાઓ કરી છે, જુદી જુદી વસ્તુની સ્પષ્ટતા કરી છે. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ. હવે સુખધામ બોલી અને આજનો સ્વાધ્યાય પૂરો કરીએ.
સુખધામ અનંત સુસંત ચરી દિન રાત રહે તદ ધ્યાન.